એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર સૌ શ્રોતાઓને, સ્વાગત છે આપનું. આજે આપણે છે ને એક એવા પુસ્તકની વાત કરવાના છીએ જે આજના સમયમાં ખરેખર બહુ જ મહત્વનું છે. ગેરી કેલર અને જે પાપાસનનું પુસ્તક, ધ વન થિંગ.
હા, ધ વન થિંગ, અસાધારણ પરિણામો માટે કેન્દ્રિત ધ્યાન. અને જુઓ ને આજની દુનિયા કેવી છે, ચારે બાજુથી માહિતીનો મારો, સોશિયલ મીડિયા, ન્યૂઝ, ઇમેલ્સ, ઉપરથી પાછું મલ્ટીટાસ્કિંગનું પ્રેશર.
બરાબર, એક સાથે 10 કામ કરવાના અને આપણું ધ્યાન એ તો જાણે ક્યાંય ખોવાઈ ગયું છે. સતત નોટિફિકેશન્સ, ટિંગ ટિંગ.
એટલે જ આવા ઘોંઘાટ વચ્ચે છે ને આ પુસ્તક જાણે એક સ્પષ્ટ રસ્તો બતાવવાનો પ્રયાસ કરે છે, કેવી રીતે ફોકસ કરવું.
અને આ ફોકસ એવું નથી કે ખાલી ઓફિસના કામ માટે જ, ના, આપણા અંગત જીવનમાં, આપણી તબિયત માટે, સંબંધો માટે, દરેક જગ્યાએ. આનો મૂળ વિચાર જ એટલો ક્રાંતિકારી છે.
શું છે મૂળ વિચાર?
એ જ કે જો ખરેખર અસાધારણ એટલે કે એક્સ્ટ્રાઓર્ડિનરી રિઝલ્ટ્સ જોઈતા હોય તો એક સમયે ફક્ત એક જ પણ સૌથી અગત્યની વસ્તુ પર ધ્યાન આપો. બસ આનાથી આપણી ભૂમિકા એટલે કે આપણો રોલ શું છે એ સ્પષ્ટ થાય છે, અને આપણું સાચું લક્ષ્ય, આપણો ગોલ શું છે ત્યાં પહોંચવામાં મદદ મળે છે.
અને આ કોઈ એવી તેવી વાત નથી. મતલબ જેમણે આ કહ્યું છે એ લેખકે પોતે આ સિદ્ધાંતોથી જબરદસ્ત સફળતા મેળવી છે.
હા, ચાલો એમના પર જ આવીએ. મુખ્ય લેખક છે ગેરી કેલર. હવે કોઈ મોટા પ્રોફેસર કે એવું નથી, એ છે એકદમ પ્રેક્ટિકલ માણસ, સફળ ઉદ્યોગ સાહસિક.
સાચી વાત. એમણે કેલર વિલિયમ્સ રિયાલિટી નામની કંપની શરૂ કરી. સહસ્થાપક અને ચેરમેન છે. અને ખબર છે, એજન્ટની સંખ્યાની રીતે જોઈએ ને તો દુનિયાની સૌથી મોટી રિયલ એસ્ટેટ કંપની છે આ.
ઓહો, મોટી વાત કહેવાય.
એટલે આ પુસ્તકની ખાસ વાત એ છે કે કેલરે આ સિદ્ધાંતો ખાલી લખ્યા નથી, એમણે પોતે વર્ષો સુધી આ જ સિદ્ધાંતો વાપરીને પોતાની કંપનીને આટલી મોટી બનાવી. આ કોઈ થિયરી નથી, પણ એકદમ વાસ્તવિક દુનિયાનો પરસેવો પાડીને મેળવેલો અનુભવ છે.
મતલબ કે પહેલા પોતે કરી બતાવ્યું અને પછી આપણને શીખવાડ્યું, એટલે જ એમનો દૃષ્ટિકોણ અલગ પડે છે. એમને ખબર છે કે સિદ્ધાંતોને પરિણામમાં કેવી રીતે ફેરવવા. એમણે પોતાની ભૂમિકા, રોલ એક લીડર તરીકે સ્પષ્ટ રાખી અને એક વૈશ્વિક સંસ્થા બનાવવાનું લક્ષ્ય આ જ એકાગ્રતાથી સિદ્ધ કર્યું.
અને હા, જે પાપાસનનો ઉલ્લેખ પણ કરવો પડે, સહલેખક એ પણ બેસ્ટ સેલિંગ લેખક છે, બિઝનેસ એક્ઝિક્યુટિવ છે. એમણે કેલરના ઊંડા વિચારોને એકદમ સરળ, સ્પષ્ટ અને પ્રેક્ટિકલ માળખામાં ઢાળવામાં મદદ કરી છે.
સરસ. તો આવા બે સફળ લોકોએ સાથે મળીને આ પુસ્તક લખ્યું, એનો મુખ્ય હેતુ શું છે, કોના માટે છે આ?
જુઓ, મૂળ વાત એમ છે કે આ પુસ્તક આપણને આપણો કામ કરવાનો અને જીવવાનો આખો અપ્રોચ બદલવા કહે છે. પેલી બધું જ કરી નાખવું છે વાળી દોડમાંથી બહાર નીકળીને ખરેખર સૌથી મહત્વનું શું છે એ શોધવા અને એના પર જ આપણી બધી શક્તિ લગાવવા માટે કહે છે.
અને કોને ફાયદો થાય આનાથી?
કોઈ પણ. તમે બિઝનેસમેન હો, મેનેજર હો, સ્ટુડન્ટ હો, કલાકાર હો કે પછી ઘરમાં કામ કરતા હો, જો તમને એવું લાગતું હોય કે કામનો બોજ બહુ છે, આખો દિવસ વ્યસ્ત રહો છો પણ પરિણામ નથી મળતું, તો આ પુસ્તક તમારા માટે છે. જે ઓછા પ્રયત્ને વધુ અસરકારક બનવા માંગે છે એમના માટે.
અને પુસ્તકની ગોઠવણ પણ મજાની છે નહીં? પહેલા ભૂલો બતાવે પછી સાચો રસ્તો.
બરાબર. ત્રણ ભાગમાં છે. પહેલો ભાગ છે જૂઠાણા, એટલે કે ઉત્પાદકતા વિશેની એવી 6 ખોટી માન્યતાઓ જે આપણને આગળ વધતા રોકે છે, ગેરમાર્ગે દોરે છે.
અચ્છા, અને બીજો ભાગ?
બીજો ભાગ છે સત્ય, સફળતાનો સરળ પણ શક્તિશાળી રસ્તો. અને આનું હાર્ટ, એનું કેન્દ્રબિંદુ છે ધ્યાન કેન્દ્રિત કરતો પ્રશ્ન, ધ ફોકસિંગ ક્વેશ્ચન. આ જ આખા પુસ્તકનો આત્મા છે એમ કહી શકાય.
અને ત્રીજો?
ત્રીજો ભાગ અસાધારણ પરિણામો. એ શીખવે છે કે આ આખી ફિલોસોફીને રોજિંદા જીવનમાં ઉતારવી કેવી રીતે, જીવનનો હેતુ કેવી રીતે શોધવો, ટાઈમ બ્લોકિંગ કેવી રીતે કરવું અને આપણી પ્રોડક્ટિવિટી ચોરી લેતા ચોર કોણ છે ને એમનાથી કેવી રીતે બચવું, બધું જ. ખરેખર આપણી ભૂમિકા અને લક્ષ્ય સુધી પહોંચવાનો નક્કર નકશો.
ચાલો ત્યારે શરૂઆત જ જૂઠાણાથી કરીએ. મને લાગે છે પહેલું જૂઠાણું છે બધું જ સમાન રીતે મહત્વનું છે. મારી તો રોજ સવાર આની સાથે જ થાય છે. લાંબી ટુ ડુ લિસ્ટ અને બધું જ અર્જન્ટ લાગે.
અને મોટા ભાગના લોકોની આ જ હાલત છે. પણ લેખકો કહે છે આ જ મોટી ભૂલ છે. તેઓ પરેટો સિદ્ધાંતની વાત કરે છે, પેલો 80-20નો નિયમ.
હા, સાંભળ્યો છે એના વિશે.
એ શું કહે છે કે આપણા લગભગ 80% પરિણામો છે ને એ ફક્ત આપણા 20% પ્રયત્નોથી આવે છે. વિચારો, મતલબ આપણી મોટાભાગની મહેનત ખરેખર એટલો ફરક નથી પાડતી જેટલું આપણે માનીએ છીએ.
ઓહ, તો પછી એ 20% શું છે એ શોધવું પડે.
બિલકુલ, એટલે જ લેખકો કહે છે પેલી લાંબી ટુ ડુ લિસ્ટને ભૂલી જાઓ, એની જગ્યાએ બનાવો સક્સેસ લિસ્ટ. ફક્ત એવા 2-3 કામ જે ખરેખર તમને તમારા લક્ષ્ય તરફ લઈ જાય, બાકીના કામ કરવા પડે પણ એ તમારી એક ચીજ નથી.
બીજું જૂઠાણું, મલ્ટીટાસ્કિંગ. આજકાલ તો આનું મહિમા ગવાય છે બધે. હું કોશિશ કરું છું, લેપટોપ પર કામ, સાથે ફોન પર વાત, અને અંતે બંનેમાં લોચા થાય છે. શું આ જ વાત છે પુસ્તકમાં?
ચોક્કસ. અને લેખકો સાયન્સ સાથે સમજાવે છે કે આપણું મગજ ખરેખર મલ્ટીટાસ્ક કરી જ નથી શકતું. એ તો ખાલી એક કામમાંથી બીજા પર કૂદકા મારે છે, સ્વિચ કરે છે ઝડપથી.
અચ્છા.
અને દરેક સ્વિચ વખતે સમય બગડે, માનસિક શક્તિ વેડફાય, ભૂલો થવાની શક્યતા વધે, ટેન્શન વધે. એટલે જો સારા પરિણામ જોઈતા હોય તો એકાગ્રતા, ઊંડાણપૂર્વક એક જ કામ.
ત્રીજું જૂઠાણું, શિસ્તબદ્ધ જીવન. મને એમ કે સફળ લોકો તો એકદમ લોખંડી શિસ્તવાળા હોય 24 કલાક.
ના રે ના, લેખકો કહે છે એવું જરૂરી નથી. દરેક બાબતમાં સતત શિસ્ત કોણ રાખી શકે? જરૂર છે પસંદગીયુક્ત શિસ્તની, સિલેક્ટિવ ડિસિપ્લિન.
એટલે
કે તમારી જે પેલી એક ચીજ છે એને ટેવ બનાવવા માટે શરૂઆતમાં થોડી શિસ્ત રાખવી પડે. એમના કહેવા મુજબ સરેરાશ 66 દિવસ લાગે છે કોઈ નવી ટેવને પોતાની બનાવવા માટે. એકવાર એ ટેવ બની ગઈ ને પછી એ કામ આપોઆપ થવા માંડે, પછી એટલી શિસ્તની જરૂર ના રહે.
ઓહો, આ તો રાહતની વાત કહેવાય. સારું, ચોથું જૂઠાણું, ઈચ્છાશક્તિ હંમેશા ઉપલબ્ધ હોય છે. મારો અનુભવ તો કહેશે કે સવારે જે જોશ હોય એ બપોર થતા તો ગાયબ.
બરાબર કહ્યું, તમારો અનુભવ એકદમ સાચો છે. લેખકો ઈચ્છાશક્તિ એટલે કે વિલ પાવરને મોબાઈલની બેટરી જેવી ગણે છે. એ લિમિટેડ છે, વપરાઈ જાય.
એટલે સવારે ફૂલ ચાર્જ હોય.
હા, અને જેમ જેમ દિવસ જાય તેમ તેમ ઓછી થતી જાય. એટલે જ સલાહ શું છે, તમારું સૌથી મહત્વનું કામ, તમારી એક ચીજ, એ સવારે જ કરો. જ્યારે તમારી વિલ પાવરની બેટરી ફૂલ હોય ત્યારે અઘરામાં અઘરા કામ પર ફોકસ કરો.
પાંચમું જૂઠાણું, અને આ મને ખરેખર બહુ રસપ્રદ લાગ્યો, કદાચ થોડું વિવાદાસ્પદ પણ, સંતુલિત જીવન શ્રેષ્ઠ છે. આપણે બધા જ પેલી વર્ક લાઇફ બેલેન્સની પાછળ દોડીએ છીએ. શું એ ખોટું છે?
લેખકો કહે છે કે બેલેન્સ એક ભ્રમ છે, ખાસ કરીને જ્યારે તમે કંઈક મોટું, કંઈક અસાધારણ મેળવવા માંગતા હો ત્યારે તમારે અસંતુલિત થવું જ પડે. તેઓ બેલેન્સને બદલે કાઉન્ટર બેલેન્સ શબ્દ વાપરે છે, પ્રતિસંતુલન.
પ્રતિસંતુલન, એ વળી શું?
એનો અર્થ એ કે તમે જાણી જોઈને અમુક સમય માટે જીવનના કોઈ એક ક્ષેત્ર પર, જેમ કે તમારું કામ કે કોઈ મોટો પ્રોજેક્ટ, એકદમ તીવ્ર ધ્યાન આપો, ભલે એ સમયે બીજા ક્ષેત્રો થોડા પાછળ રહી જાય, અને પછી સભાનપણે, ઇરાદાપૂર્વક બીજા ક્ષેત્રોને સમય આપીને એ સમતુલા પાછી લાવો.
આ થોડું અઘરું લાગે છે. જ્યારે કામનું પ્રેશર હોય ત્યારે જાણી જોઈને બીજે ધ્યાન આપવું
અઘરું તો છે જ, પણ જરૂરી છે એમ લેખકો કહે છે. અને આ કોઈ અકસ્માતે નથી કરવાનું, સભાનપણે કરવાનું છે. કઈ વસ્તુઓ ખરેખર કાચના દડા જેવી છે જે તૂટી શકે છે એ યાદ રાખવાનું છે, એની વાત પછી કરીશું. અને છેલ્લું, છઠ્ઠું જૂઠાણું, મોટું વિચારવું ખરાબ છે
અથવા ડરામણું છે.
હા, મોટા ગોલ્સથી ડર લાગે ઘણીવાર, ક્યાંથી શરૂ કરવું એ જ ન સમજાય. પણ લેખકો કહે છે મોટા લક્ષ્યો જ આપણને મોટો વિચારવા અને મોટી સફળતા મેળવવા પ્રેરે છે. અને વન થિંગ ફિલોસોફીનો ફાયદો એ છે કે એ મોટા લક્ષ્યને નાના મેનેજેબલ સ્ટેપ્સમાં તોડી નાખે છે. તમારો છેવટનો ગોલ ભલે ગમે તેટલો મોટો હોય, અત્યારે તમારે ફક્ત એ એક ચીજ પર ધ્યાન આપવાનું છે જે તમને એ દિશામાં એક ડગલું આગળ લઈ જાય.
તો આ થયા 6 મોટા જૂઠાણા જે આપણને સફળતાના રસ્તેથી ભટકાવે છે. જે આપણી સાચી ભૂમિકા, રોલ ભજવવામાં અને લક્ષ્ય ગોલ સુધી પહોંચવામાં રોડા નાખે છે. પણ હવે સવાલ એ છે કે સાચો રસ્તો કયો? આ ભ્રમણાઓમાંથી બહાર કેવી રીતે નીકળવું? શું મંત્ર આપે છે લેખકો?
અને એનો જવાબ છે એક ખૂબ જ સરળ પણ અતિશય શક્તિશાળી પ્રશ્ન. પુસ્તકનું હોટ છે આ ધ્યાન કેન્દ્રિત કરતો પ્રશ્ન, ધ ફોકસિંગ ક્વેશ્ચન.
શું છે એ પ્રશ્ન, ફરીથી કહેશો?
પ્રશ્ન છે, એવી કઈ એક ચીજ છે જે હું કરી શકું જેનાથી બીજું બધું જ સરળ અથવા બિનજરૂરી બની જશે? વોટ્સ ધ વન થિંગ આઈ કેન ડૂ સચ દેટ બાય ડુઈંગ ઇટ એવરીથિંગ એલ્સ વિલ બી ઇઝિયર ઓર અનનેસેસરી?
વાહ, કેટલી તાકાત છે આ પ્રશ્નમાં. એવી કઈ એક ચીજ, 10-15 નહીં, ફક્ત એક, જે હું કરી શકું, હવાઈ કિલ્લા નહીં, જે શક્ય હોય, જેનાથી બીજું બધું સરળ અથવા બિનજરૂરી બની જશે, એટલે કે સૌથી વધુ અસરકારક, પેલી ડોમિનો ઇફેક્ટ જેવી. આ પ્રશ્ન પોતે કેટલો ફોકસ્ડ છે.
બરાબર, આ પ્રશ્ન એટલા માટે જ જાદુઈ છે કે એ આપણને બધી ગૂંચવણોમાંથી બહાર કાઢીને સ્પષ્ટતા આપે છે, આપણને વિચારવા પર મજબૂર કરે છે કે ખરેખર ખરેખર શું મહત્વનું છે. અને લેખકો કહે છે કે આ પ્રશ્ન ખાલી એકવાર પૂછીને છોડી નથી દેવાનો, એને નિયમિત પૂછવાની ટેવ પાડવાની છે, એને સફળતાની ટેવ બનાવવાની છે.
રોજ પૂછવાનો, કેવી રીતે?
હા, અને જીવનના દરેક લેવલ માટે, તમારા જીવનના છેક અંતિમ હેતુ માટે. સમડે તમારી એક ચીજ શું, પછી 5 વર્ષના લક્ષ્ય માટે, આ વર્ષના લક્ષ્ય માટે, આ મહિનાના, આ અઠવાડિયાના, આજના, અને છેવટે છેવટે અત્યારે, રાઇટ નાવ, આ ક્ષણે તમારી એક ચીજ કઈ હોવી જોઈએ? આ પ્રશ્ન તમને મોટા ગોલથી લઈને અત્યારની ક્ષણો સુધી એક લાઇનમાં જોડી દે છે.
અને આ પ્રશ્ન આપણને ફક્ત સહેલા જવાબ નહીં પણ સ્ટ્રેચ જવાબ શોધવા પણ પ્રેરે છે, નહીં? મતલબ એવા જવાબ જે આપણને થોડા ખેંચીને આપણી કમ્ફર્ટ ઝોનની બહાર લઈ જાય, વિકાસ કરાવે.
ચોક્કસ, મોટા સવાલ જ મોટા જવાબ લાવે છે. સારું, હવે આ ફિલોસોફીને જીવનમાં ઉતારવી કેવી રીતે? પુસ્તકનો ત્રીજો ભાગ એના પર જ છે, અસાધારણ પરિણામો કેવી રીતે મેળવવા.
શરૂઆત ક્યાંથી કરવાની? આટલી બધી બાબતોમાં એક ચીજ કઈ રીતે શોધવાની?
શરૂઆત થાય છે હેતુ સાથે જીવોથી, લિવ વિથ પર્પસ. તમારો મોટો શા માટે, તમારો બિગ વાય એકદમ ક્લિયર હોવો જોઈએ. તમારા જીવનનો અર્થ શું છે, તમે ખરેખર શું મેળવવા માંગો છો, આ હેતુ જ તમારી નાવ માટે લંગર જેવો છે. જો એ સ્પષ્ટ હોય તો પછી કઈ એક ચીજ પર ફોકસ કરવું એ નક્કી કરવું બહુ સહેલું થઈ જાય. આ તમારા અંતિમ લક્ષ્ય, ગોલને દિશા આપે છે.
હેતુ નક્કી થઈ ગયો પછી?
હા, પછી આવે છે પ્રાથમિકતા સાથે જીવો, લિવ વિથ પ્રાયોરિટી. આ માટે લેખકો એક મસ્ત પદ્ધતિ આપે છે, હવે માટે લક્ષ્ય નિર્ધારણ, ગોલ સેટિંગ ટુ ધ નાવ.
એ કેવી રીતે કામ કરે?
તમે તમારા સૌથી દૂરના ભવિષ્યના લક્ષ્યથી શરૂ કરો, સમ ડે ગોલ. પછી વિચારો એના માટે 5 વર્ષમાં શું કરવું પડશે, એ 5 વર્ષના લક્ષ્ય માટે આ વર્ષે શું કરવું પડશે, આ વર્ષના લક્ષ્ય માટે આ મહિને, આ અઠવાડિયે, આજે, અને છેલ્લે આ બધું કરવા માટે અત્યારે કઈ એક ચીજ કરવી સૌથી જરૂરી છે, એમ પાછળ આવતા જવાનું.
અરે વાહ, આ તો ભવિષ્યના મોટા સપનાને સીધું આજની ક્ષણ સાથે જોડી દે છે, એટલે ખબર પડે કે આજે જે કરું છું એ મારા મોટા ગોલ માટે ખરેખર મહત્વનું છે કે નહીં.
બરાબર, અને ત્રીજું પગલું છે ઉત્પાદકતા માટે જીવો, લિવ ફોર પ્રોડક્ટિવિટી. અને આનું મુખ્ય શસ્ત્ર છે ટાઈમ બ્લોકિંગ.
ટાઈમ બ્લોકિંગ એટલે કેલેન્ડરમાં ટાઈમ ફાળવવો?
હા, પણ સામાન્ય મીટિંગ માટે નહીં, તમારી પેલી એક ચીજ માટે. લેખકો તો ત્યાં સુધી કહે છે કે દરરોજ સવારે જ્યારે વિલ પાવર હાઈ હોય, ઓછામાં ઓછા 4 કલાકનો સમય અખંડ, કોઈ વિક્ષેપ વગરનો તમારી એક ચીજ માટે બ્લોક કરી દો.
4 કલાક અવિરત? આ તો લગભગ અશક્ય લાગે છે. ફોન, ઈમેલ, લોકો આવે જાય.
શરૂઆતમાં અઘરું લાગે જ, પણ લેખકો કહે છે એ જ સફળતાની ચાવી છે. એમનું એક સૂત્ર છે, જ્યાં સુધી મારી એક ચીજ પૂરી ન થાય ત્યાં સુધી બીજું બધું ધ્યાન ભંગ કરનારું છે. આ માઇન્ડસેટ બનાવવું પડે, એ સમયનું રક્ષણ કરવું પડે, જાણે એ તમારા જીવનની સૌથી અગત્યની એપોઇન્ટમેન્ટ હોય.
બીજું કંઈ?
હા, એ સિવાય 3 પ્રતિબદ્ધતાઓની વાત છે, માસ્ટરી મેળવવાના રસ્તે ચાલવું ફક્ત એન્ટરપ્રેન્યોરલ એટલે કે સહજ વૃત્તિથી નહીં પણ પર્પઝફુલ એટલે કે હેતુપૂર્વક કામ કરવું, ઈથી પી તરફ જવું અને જવાબદારી સ્વીકારવી, અકાઉન્ટેબિલિટી, પરિણામ માટે માલિકી લેવી.
અને પેલા ઉત્પાદકતાના ચોર વિશે પણ કંઈક હતું ને?
હા, ચાર મુખ્ય ચોર જે આપણા ફોકસ અને સમય ખાઈ જાય છે. પહેલું, ના કહેવાની અક્ષમતા. બીજા લોકો આપણી પ્રાથમિકતા બની જાય છે. બીજું, અંધાધૂંધીનો ડર. જ્યારે એક વસ્તુ પર ફોકસ કરીએ ત્યારે બીજી બાબતોમાં થોડી ગડબડ થાય એ સ્વીકારવું પડે. ત્રીજું, ખરાબ સ્વાસ્થ્યની ટેવો. ઊર્જા જ ના હોય તો ફોકસ ક્યાંથી કરશો? અને ચોથું, એવું વાતાવરણ જે આપણા લક્ષ્યોને સપોર્ટ ન કરતું હોય.
ખરેખર ખૂબ ઊંડાણપૂર્વકની વાતો છે. જો આખા પુસ્તકમાંથી મુખ્ય સંદેશો તારવવા હોય તો કઈ કઈ થીમ્સ કહી શકાય?
મને લાગે છે પહેલી અને સૌથી અગત્યની થીમ છે એકાગ્ર ધ્યાનની શક્તિ. સફળતા પહોળાઈમાં નથી, ઊંડાઈમાં છે. ઓછી વસ્તુઓ પર વધારે ઊંડું ધ્યાન.
બરાબર. બીજી કઈ?
બીજી છે ક્રમિક સફળતા, પેલી ડોમિનો ઇફેક્ટ. એક પછી એક સાચી ડોમિનો પાડતા જાઓ એટલે મોટી સફળતા મળે. એક સાથે બધું કરવાથી કંઈ ના થાય. આપણો મોટો લક્ષ્ય પણ નાના ક્રમિક પગલાંનો સરવાળો જ છે.
ત્રીજી,
પરંપરાગત ઉત્પાદકતાની માન્યતાઓને પડકાર. પેલું મલ્ટીટાસ્કિંગ સારું છે, વર્ક લાઇફ બેલેન્સ હોવું જ જોઈએ, આ બધી વાતો પર લેખકો સવાલ ઉઠાવે છે અને બતાવે છે કે એ આપણને કેવી રીતે નુકસાન કરે છે.
ચોથી થીમ કદાચ હેતુની પ્રાથમિકતા કહી શકાય.
બિલકુલ. તમારું શા માટે ક્લિયર હોય તો શું કરવું એ નક્કી કરવું અને એના પર ટકી રહેવું સહેલું બને છે. હેતુ વગરની એક ચીજનો કોઈ અર્થ નથી.
અને પાંચમી, પેલી પ્રતિસંતુલન વાળી વાત. જીવનમાં કાયમ માટે પરફેક્ટ બેલેન્સ કદાચ શક્ય નથી અને કદાચ જરૂરી પણ નથી. ઈરાદાપૂર્વક થોડા સમય માટે એક બાજુ ઝૂકવું અને પછી સભાનપણે પાછું આવવું એ વધુ વાસ્તવિક છે.
હા,
અને આપણા સંદર્ભમાં ગુજરાતમાં, ભારતમાં વિચારીએ તો આ વિચારો બહુ કામ લાગે. સ્ટુડન્ટ્સ પરીક્ષા વખતે મુખ્ય વિષય પર ફોકસ કરી શકે. પ્રોફેશનલ્સ પોતાની કારકિર્દી માટે સૌથી જરૂરી એક સ્કિલ કે પ્રોજેક્ટને એક ચીજ બનાવી શકે. ઘરમાં પણ આટલી બધી જવાબદારીઓ વચ્ચે પોતાના માટે કે પરિવાર માટે એક મુખ્ય પ્રાથમિકતા નક્કી થઈ શકે. આ બધું આપણી ભૂમિકા, રોલ અને લક્ષ્ય, ગોલને સ્પષ્ટ કરવામાં મદદ કરે છે.
અને આ પુસ્તકમાં છે ને ઘણા વાક્યો એવા છે જે સીધા દિલમાં ઉતરી જાય, યાદ રહી જાય એવા.
હા, તો ચાલો એવા કેટલાક મુખ્ય વિચારો કે કોટ્સ જેવા વાક્યો પર નજર કરીએ જે આ ચર્ચામાંથી આપણને સાથે લઈ જવા જેવા છે.
પહેલું તો પેલો ધ્યાન કેન્દ્રિત કરતો પ્રશ્ન જ. એવી કઈ એક ચીજ છે જે હું કરી શકું જેનાથી બીજું બધું સરળ અથવા બિનજરૂરી બની જશે? આ સવાલ પોતે જ એક ફિલ્ટર છે, બધો કચરો દૂર કરીને સ્પષ્ટતા આપે છે.
બીજો વિચાર શિસ્ત અને ટેવ વિશેનો ગમ્યો મને. સફળતા ખરેખર ટૂંકી દોડ છે. શિસ્ત દ્વારા સંચાલિત એક સ્પ્રિન્ટ જે ટેવને શરૂ થવા અને કાર્યભાર સંભાળવા માટે પૂરતી લાંબી હોય છે. મતલબ કે આખી જિંદગી લોખંડી શિસ્ત નથી જોઈતી, પણ શક્તિશાળી ટેવ બનાવવા માટે શરૂઆતમાં એટલી શિસ્ત જોઈએ.
ત્રીજો, એકદમ સીધો અને સચોટ. અસાધારણ પરિણામો સીધા તમે તમારું ધ્યાન કેટલું સંકુચિત કરી શકો છો તેના દ્વારા નક્કી થાય છે. જેટલું ફોકસ શાર્પ તેટલું પરિણામ મોટું. સીધી વાત.
ચોથો, પેલી ટાઈમ બ્લોકિંગની માનસિકતા વાળો. જ્યાં સુધી મારી એક ચીજ પૂરી ના થાય ત્યાં સુધી બીજું બધું ધ્યાન ભંગ કરનારું છે. આ બતાવે છે કે તમારી મુખ્ય પ્રાયોરિટી માટે કેટલું કમિટમેન્ટ જોઈએ.
અને પાંચમું, જે પ્રતિસંતુલનનું મહત્વ બહુ સરસ રીતે સમજાવે છે, પેલું રૂપક. કામ રબરનો દડો છે, જો તમે તેને છોડો છો તો તે ઉછળીને પાછું આવશે, પણ બીજા દડાઓ, કુટુંબ, સ્વાસ્થ્ય, મિત્રો, પ્રામાણિકતા, એ કાચના બનેલા છે. જો તમે આમાંથી કોઈ એક છોડો છો તો એ કદાચ ભાંગી જશે, ફરી પહેલા જેવા નહીં રહે. આ યાદ અપાવે છે કે જ્યારે એક ચીજ પર ફોકસ કરો ત્યારે કઈ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે.
સાંભળવામાં તો આ બધું બહુ જ સરસ લાગે છે, પણ રોજબરોજના જીવનમાં આને લાગુ કેવી રીતે કરવું? થોડા પ્રેક્ટિકલ ઉદાહરણો આપી શકો?
હા, ચોક્કસ. જેમ કે કામકાજમાં, પ્રોફેશનલ લાઈફમાં વિચારો કે તમારી કારકિર્દીનું લક્ષ્ય, કરિયર ગોલ શું છે. એના માટે અત્યારે કઈ એક સ્કિલ શીખવી કે કયો એક પ્રોજેક્ટ પૂરો કરવો સૌથી વધુ જરૂરી છે, બસ એ તમારી એક ચીજ બની ગઈ. એના માટે રોજ સવારે 2-3 કલાક નક્કી કરી દો, કેલેન્ડરમાં બ્લોક કરી દો, અને જે મીટિંગ્સ કે કામ બિનજરૂરી લાગે એને નમ્રતાથી ના પાડતા શીખો.
અને પર્સનલ હેલ્થ એટલે કે સ્વાસ્થ્ય માટે,
હેલ્થ માટે ઘણું બધું કરી શકાય, પણ એક સમયે એક જ ચીજ પકડો. ધારો કે મારે રોજ રાત્રે 7 કલાક ઊંઘવું છે, બસ આ તમારી એક ચીજ. જ્યાં સુધી આ ટેવ પાકી ના થાય ત્યાં સુધી રોજ જીમ જવાનું કે ડાયટ બદલવાનું બધું સાથે શરૂ ના કરો. એક ટેવ બને પછી બીજી.
સંબંધો માટે પણ આ કામ કરે?
કેમ નહીં, તમારા જીવનસાથી સાથેનો સંબંધ વધુ સારો બનાવવા માટે એવી કઈ એક ચીજ છે જે તમે રોજ કે નિયમિત કરી શકો? જેમ કે રોજ રાત્રે જમતી વખતે ફોન સાવ બાજુ પર મૂકી દેવો અને ફક્ત એકબીજા સાથે વાત કરવી, અથવા અઠવાડિયામાં એકવાર બહાર જવું, ફક્ત 2 જણા.
અને 50%ની બાબતમાં?
હા, તમારો ફાઇનાન્શિયલ ગોલ શું છે? દેવું ઓછું કરવું છે, બચત વધારવી છે, રિટાયરમેન્ટ પ્લાનિંગ કરવું છે? જે સૌથી મહત્વનું હોય એ એક ચીજ પકડો. દાખલા તરીકે, દર મહિને પગાર આવે એટલે આટલા રૂપિયા ઓટોમેટિક બચત ખાતામાં ટ્રાન્સફર થઈ જવા જોઈએ. બસ આ એક નાની ક્રિયા લાંબા ગાળે મોટો ફરક પાડી શકે છે.
અને કંઈક નવું શીખવું હોય તો?
એક સમયે એક જ કળા કે એક જ ભાષા પર ફોકસ કરો. ગિટાર અને જર્મન એક સાથે શીખવા કરતાં પહેલા એકમાં થોડી માસ્ટરી લાવો, પછી બીજું શરૂ કરો. ઊંડાણ આવશે.
આખી ચર્ચા પછી મારા મનમાં જે વિચાર સૌથી વધુ ચોંટી ગયો છે તે છે પેલો સંતુલનને બદલે પ્રતિસંતુલનનું. આપણે હંમેશા બધું બેલેન્સ કરવા જઈએ છીએ અને થાકી જઈએ છીએ, પણ એ સ્વીકારી લેવું કે ભાઈ જો કંઈક મોટું કરવું હોય તો ક્યારેક જાણી જોઈને એક તરફ ઝૂકવું પડશે અને પછી પાછું બીજી તરફ ધ્યાન આપવું પડશે, આ વિચારમાં જ એક પ્રકારની શાંતિ છે.
અને મારા માટે પેલો ધ્યાન કેન્દ્રિત કરતો પ્રશ્ન, કેટલી સરળતા છે એમાં, પણ કેટલી શક્તિ છે. એવી કઈ એક ચીજ છે, બસ આટલું પૂછવાથી જ કેટલી બધી ગૂંચવણો ઉકેલાઈ જાય છે અને રસ્તો સાફ દેખાવા માંડે છે. અને હા, પેલું મલ્ટીટાસ્કિંગ ખરેખર એક ભ્રમણા છે એ વાત મગજમાં બરાબર બેસી ગઈ. આજકાલના સમયમાં આ યાદ રાખવું બહુ જ જરૂરી છે.
ટૂંકમાં કહીએ તો પા પુસ્તકનો સંદેશ એ છે કે મોટા પરિણામો વધુ કામ કરવાથી નથી આવતા, પણ ઓછી અને સાચી વસ્તુઓ પર ઊંડાણપૂર્વક ધ્યાન આપવાથી આવે છે. ઉમેરવાની નહીં પણ બાદબાકીની વિચારસરણી. શું કાઢી નાખીએ તો સૌથી મહત્વનું કામ થઈ શકે. સાચો સવાલ પૂછીને આપણી સાચી ભૂમિકા, રોલ ઓળખવી અને એ ભૂમિકા પ્રમાણે આપણા લક્ષ્ય, ગોલ સુધી પહોંચવાનો સ્પષ્ટ માર્ગ બનાવવો એ જ આ પુસ્તક શીખવે છે.
અને શ્રોતાઓ માટે અંતમાં એક નાનકડો વિચાર મૂકી જઈએ. તમારી અત્યારની પરિસ્થિતિમાં તમારી નોકરી, તમારું સ્વાસ્થ્ય, તમારા સંબંધો, એવી કઈ એક ચીજ છે જેના પર જો તમે આવતા 66 દિવસ ધ્યાન આપો તો સૌથી મોટો હકારાત્મક ફરક પડી શકે છે? જરા વિચારજો.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.